તારીખ 20/11/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 396 અને 397 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 209
આ દિવસો પર્વના દિવસો તરીકે મનાય છે. દેવલોકમાંથી પણ ધર્મની ભાવના વાળા દેવો અને ખાસ કરીને સુમૂળ દ્રષ્ટિ દેવો નંદેશ્વર ધામમાં જાય છે, નંદેશ્વર દીપમાં જાય છે અને ત્યાં ઉત્સાહથી ઉમંગથી ગર્ભાવનાથી ભગવાન મંગળ દિવસ છે. આજના દિવસે સમયવર્તી સુમિત રાજચંદ્રજી નો પણ જન્મ
થયો.
બરોબર, 15 વર્ષ થઈ ગયા. 1924માં એમનો જન્મ હતો. 2039 એટલે 115 વર્ષ લઈને મને આવેલા, પણ કામ ઘણું કરીને ગયા.
બરોબર,
આરાધક તો હશે કેમ કે વર્તમાનમાં કોઈ સમય જ્ઞાની મહાત્માઓનો સંગ નહીં થવા છતાં પોતાની સ્વયંની અંદર સંસ્કારની સૂઝથી નવો ફરીને પ્રયત્ન કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી. આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી એટલું જ નહીં, પણ એટલી વિશેષ નિર્મળતા થઈ ગ્રસ્ત દિશામાં કે હવે પછી દેવનો ભાવ કરીને અત્યારે દેવલોકમાં છે. સમ્ય દ્રષ્ટિ ચરમ શરીર ન હોય તો અવશ્ય દેવલોકમાં જાય. એની તિર્યંક ગતિ અને નરક ગતિના પરિણામ થતા શાસ્ત્રમાં એમ આવે કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન તિર્યંક ગતિનું કારણ છે. તિર્યંક ગતિ અને નરક ગતિ અનુક્રમે એ આયુષ બંધાય, એ ગતિ બંધાય. અને ચોથે પાંચમે ગુણ સ્થાને આર્ત રૌદ્ર ધ્યાન થતા હોવા છતાં એ બે ગતિનો કે આયુષનો બંધ પડતો એનું કારણ કે અરસ પરિણામે એ ધ્યાન છે. ધ્યાન સારા નથી, માથા ધ્યાન છે. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન છે,
માથા ધ્યાન
એ બુરા ધ્યાન છે. છતાં એટલો રસ સમ્યક દ્રષ્ટિને એમાં હોતો નથી, થતો નથી કે જેને લઈને એને નરક ગતિની ચાવી ગતિ મળે. દેવ ગતિમાં એક ભોગ કરીને મનુષ્ય ગતિમાં નિર્વાણને પ્રાપ્ત થશે એવું એમના પોતાના મતે જ્ઞાનમાં એમને ભાષણ, એમને પોતે વાત પોતાના અંગત કાવ્યમાં ક્યારે સમ્યક દર્શન થયું એ વાત લખી, ત્યારે સાથે સાથે આ વાત લખી નાખી કે ધરીને એક જ દેહ સંજાસનું સ્વરૂપ સદે. જ્ઞાન ખેંચેલી વાત એ છે કે એકલે હાથે પણ આત્મા પોતાની શક્તિથી કેટલું કામ કરે છે. કોઈ સત્સંગને સત્સમાગમ નથી તો એની ભાવના પણ એમના પત્રમાં દેખાય છે. પૂર્વે આરાધન થયું છે તો પણ વર્તમાન નવું આરાધન થવા પહેલા તે જ પ્રકારની રુચિ ભાવના લગ્ન જિજ્ઞાસાને એ દગશ બધા પ્રકાર થતા એને નવું સમ્યક દર્શન થાય છે અને નિકટ થતું નથી. એ વાત તો વઢવાણ હમણાં જે આપણને મળી છે ત્યારે પણ ખરીને ધ્યાન પર આવી ખાસ એની બહેન શ્રી મહાવીર ક્ષેત્રમાં આરાધક દશાને પ્રાપ્ત થયેલા પાછી એ દશા ત્યાં છૂટી ગઈ. અહીંયા આવ્યા ફરી આરાધન કરવા માટે એટલી જ લગ્નીને એટલી જ ભાવનાને એટલી જ ધગસથી ઉપાર થયો ત્યારે અનુભવ થયો. તો એમને કેટલી ભાવના હતી, કેટલી લગ્ની હતી, ક્યાં ધ્યાન કરતા હતા, કેટલું ધ્યાન કરતા હતા એ બધું થયો. એમના કુટુંબીજનો ભાઈ ભાભી બધા હતા, બધી ચર્ચા અને સંસ્મરણો એમના ઘરે બે ત્યારે બધા બીજા લોકો રહે છે પણ ત્યાં આખું મંડળ જોતું ત્યાં બધા બેસી અને એ બધા સંસ્મરણો વાત ખૂબ કલાકો સુધી ચાલી. ધ્યાન ખેંચે એવો વિષય એ છે ભલે પૂર્વનો આરાધકજી હોય મહાવિદેહમાંથી તો દિવ્ય ધ્વનિ સાંભળીને ચાલ્યા આવે છે. ગુરુદેવ ને એ બધી જે મિત્ર મંડળી ત્યાં હતી ત્યાં તો બધા પુરુષ દેવ હતા, એ મિત્ર મંડળીમાં પણ આ દેવરાજ નો જીવ છે, દેવરાજ ત્યાં નામ દેવભાઈ નો જીવ, બાલ ભંચારી આરાધક ભગવાનની દિવ્યની સામે અત્યારે અહીંયા કેટલો ઉઘાડ થયો છે
બરોબર.
એક જ્યાં ભાવાંતર થયું બધું ત્યાં ગયું ફરીને તો એમ કહેતા હતા કે આ બધું મને ક્યારે સમજાશે એની અંદરમાં વેદના થતી હતી. જેમ કોઈ ચીજ મેળવવા માટે નાનું બાળક હાથ પગ માથું પછાડે મને અત્યારે ને અત્યારે આપો મને અત્યારે જોઈએ છે નહીતર માથું પછાડવા માંડે ને હાથ પગ પછાડવા માંડે છેકડે છેકડા મારે એવી તાલાવેલી ત્યાં એમની હતી એવી બધી ચર્ચા ચાલી. પછી સમજવા માટે હું ગુરુદેવના પ્રવચનો અને અધ્યાત્મનો વિષય સામે આવ્યો તો સમજાય નહીં તો ન સમજાય એની મૂંઝવણ એટલી ત્યારે વિચાર આવ્યો મને ત્યાં દિવ્ય ધ્વનિ સાંભળીને કેટલો ઉઘાડ હતો કે એ બધા મિત્રોમાં એમને પૂછતા બધા મિત્રમાં કોઈ સામાન્ય વિશેષ જાણકાર હોય ને મંડળીમાં તો એમને બધા પૂછે કે આજે ભગવાનની વાણીમાં શું આવ્યું, રહસ્ય શું આવ્યું, શું આની વિશેષ આત્માને બતાવનારી અધ્યાત્મની વાતો શું શું આવી એ બધી ચર્ચા કરનારામાં એ મુખ્ય હતા જાણકાર. છતાં જો ભગવાન તરફથી કેટલું જ્ઞાન આવરણ પામે છે મતિશ્રુતની તો આજ પાંગળું જ્ઞાન અહીંયા ફરીને એ સમજવા માટે વેદના ઉપડે છે પછી વારો આવે છે
બરોબર.
સામાન્ય જિજ્ઞાસા તો સર્વમુખને હોય છે પણ વેદના ઉપડે ત્યારે કામ થાય છે. એમ કોઈ દરદની વેદના હોય, માથામાં કીડા પીડ્યા હોય ક્યાંય ચેન પડે, કીડો નીકળે ત્યારે ચેન પડે, અંદરમાં કોરી ખાતો હોય કીડો બટકા ભરતો હોય એને હું પેંડો ભાવે છે, અંદરમાં બટકા ભરતો હોય કીડો એને બહારના કોઈ પ્રસંગ સુવાતા નથી એવું અંદરમાં સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અર્થે સંયોગોની ઉપેક્ષા, અન્ય રસની ઉપેક્ષા અને જ્ઞાન થયા પછી રાગથી વિરક્તિ રૂપ વૈરાગ્ય, બે પ્રકારે વૈરાગ્ય આવે છે. એ મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ્ય છે, એમાં એ સ્વરૂપ પ્રાપ્તિની ધગશ પાછળ બધા પરિણામ એના નિરસ થઈ જાય છે, ટીકા થઈ જાય છે. પછી જ્યાં જ્ઞાન પ્રાપ્તિ થાય છે ત્યારે રાગથી ભિન્ન પડે છે એટલે રાગમાં વિરક્ત દશા થાય છે, રાગમાં એને રુચિ રહેતી. એવા સમ્યક દ્રષ્ટિ મહાત્મા આ કાળમાં શ્રીમદ રાજચંદ્રજી થયા. એમણે કોઈ ગ્રંથ ભલે ન રચ્યો, ઉઘાડ ઘણો હતો, પણ ગ્રંથ ન રચ્યો. ગ્રહસ્થ વેશ હતો, પુણ્ય ઓછા હતા, માર્ગમાં લોકોનો સમાજનો વિપર્યાસ ઘણો જોયો, એટલે સમાજથી દૂર રહેવા ચાહતા હતા. પોતાનું સ્વરૂપ સાધન કરવામાં વિશેષ સમય ગાળવો, ઓછો કાળ છે, અલ્પ સમય છે એમ સમજીને આરાધનામાં સમય ગાળવા માટે લોકોનો પરિચય ઓછો કરતા, અને છતાં એમના જે પત્રો છે એમાં જે વચનો રહ્યા એમાંથી પણ હજારો મનુષ્યોને માર્ગદર્શન મળ્યું છે. પરમાર્થનો વિષય એમની સાદી કાઠિયાવાડની ભાષા, કાઠિયાવાડી ભાષા છે. અમે આમ છઈએ છઈએ એવો શબ્દ લખે છે, આમ છણ ગુજરાતીમાં છું થઈએ એવો લખે છે. પરમાર્થનો વિષય એવો પડ્યો છે કે જો શોધક આત્મા હોય તો અંદરથી પત્તો કાઢી લઈએ એવા સ્વરૂપના બતાવનારા વચનો એમના પત્રોમાં આજે પણ મોજૂદ છે, હયાત છે. જે કોઈ લાયક જીવો છે એમના માટે રહી ગયા છે એમ કેમ એ પણ શ્રીમદ રાજચંદ્રજી ઘણા મુમુક્ષુઓને ઉપકારી થયા. ગુરુદેવજીએ પણ એમના કાવ્ય જે છે, પૂર્વ અવસર છે, આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, એના ઉપર પ્રવચનો આપ્યા છે, અને એમના પત્રોના ઘણા વચનો જે સિદ્ધાંત જેવા છે એ પોતાના પ્રવચનોમાં દોહરાયા છે. અને એકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. નિજપદની પ્રાપ્તિ પ્રયોજન છે, અને સર્વ અનેકાંતાત્મક જે સ્યાદવાદ શૈલી છે એમાં એક જ પ્રયોજનથી સ્યાદવાદ ચાલ્યો છે. સ્યાદવાદની જે શૈલી કરી છે એ આ એક જ પ્રયોજનને આધારે ચાલી છે. સળંગોર છે આ એક પ્રયોજનનો, નિજપદની પ્રાપ્તિનો, અને તેથી સર્વપ્રથમ નિર્દોષ ઠરે છે, નિર્દોષ સાબિત થાય છે.
બરાબર,
એ વિશે એવી એવી વાતો એમને ઘણી કરી છે. એવા સત્પુરુષોને એવી દિશાની પ્રાપ્તિ અર્થે નમસ્કાર કરવા દીધું છે. આપણે ચાલુ વિષય છે 396 નો.
બરાબર,
ક્ષણમાં અનેક પ્રકારના વિચિત્ર રોગો થઈ જાય એવું શરીર છે. એક ક્ષણ પહેલા કાંઈ ન હોય અને પરમાણુમાં ફેરફાર એવા થાય કે એવા વિચિત્ર રોગ થાય કે વૈદ ડાક્ટરોને એની ખબર પડે. એટલું બધું રોગનું વિજ્ઞાન, એટલું બધું કરોડો રોગ છે, અબજો રોગ છે, અબજો રોગ છે. કરોડો તો શરીરના છિદ્રો છે, એક એક છિદ્રને કેટલા રોગ લાગુ પડે એવા પ્રકાર પરમાણુના છે.
બરોબર,
જે શરીર અને જે દેહનું આ જીવને આત્મબુદ્ધિ એ મમત્વ છે, મમત્વ છે ને દેહાત્મબુદ્ધિ થી દેહ છે, દેહ તે જ આત્મા એની વાત કરે છે આ બુદ્ધમાં. કે ભાઈ, પરમાણુની પર્યાય પલટતા કઈ વાર લાગશે, લાલ ચણોઠી જેવું શરીર હોય, લાલ બુંદી જેવું શરીર હોય, આ બુંદી લાલ બનાવે છે,
બનાવે,
ઘડીકમાં ફેરફાર થઈ જાય, જાણે કોઈ શું રોગ છે ખબર પડે નહીં, એવા આ શરીરના પરમાણુનો તું ભરોસો કરીશ નહીં. માણસને આઘાત લાગે છે, રોગ થાય ત્યારે વિશેષ માનસિક અસરમાં આવે છે, ત્યારે મને કાંઈક થયું. એમ થવાનું કારણ એ છે કે એને એ શરીર ઉપર વિશ્વાસ રાખ્યો છે કે આ મારું શરીર છે, હું સારું સારું ખાઉં છું, શરીર રૃષ્ટપુષ્ટ અને સશક્ત મજબૂત રહે, તંદુરસ્ત રહે એવો આહાર લઉં છું અને એવું એનું પાલન પોષણ કરું છું, એવી મને ખબર પડે છે કે એને હું બરાબર રાખું છું અને બધા ઘણા કામ કરું છું, શરીર સારું હોવાથી અનેક કામ કરું છું, એ બધા વિશ્વાસ ઘૂંટવાના જે પ્રકાર છે, પરિણામ છે, પરિણામના એ પ્રકાર છે, એમાં શરીરમાં પોતાપણાનો વિશ્વાસ છે. એકદમ જ્યાં પરમાણુ પલટો મારે છે ત્યાં એને આઘાત થાય, શરીર આને ડગો દીધો. આ વિશ્વાસ જેમ મિત્રો ઉપર વિશ્વાસ રાખે ને કોઈ વિપરીત કાર્ય કરે ત્યારે એને આઘાત થાય, એમ શરીરનો આઘાત લાગે છે. એ આઘાત ત્યારે નહીં લાગે કે પહેલેથી આ સમજણ કરી હશે તો ભાઈ આત્મા છો, ક્યાં શરીર ને ક્યાં આત્મા, એમ કહે છે. આત્મા તો ચૈતન્ય સ્વભાવી ચૈતન્ય દેવ છે, એ ચૈતન્ય દેવ આત્મા અને પરમાણુના જથ્થાનો એક પિંડ છે, એ શરીર છે, બેને કોઈ જગ્યાએ મેળ છે, સ્વભાવ તદ્દન જુદા જુદા છે,
અમારું શરીર નહીં,
બિલકુલ નહીં. શરીરની રાખ થશે, રજકણ તારા રખડશે જેમ રખડતી રેત, જેમ રેત નદીમાં ક્યાંય ને ક્યાંય ઢસડાઈને જાય છે, એમાં શરીરના પરમાણુઓ રાખ થઈને ક્યાંય ને ક્યાંય ઉઠશે. પલાયાંતર છે,
બરોબર,
હાડકા માંસ ચામડા રાખમાં પર્યાયાંતર થઈ ગયું,
બરોબર.
બાર મહિનામાં બે ચાર વખત તો આવે ને પ્રસંગ જવાના, કોક ને કોક નજીક ના
આવીએ,
એની અંતિમ અવસ્થા અને વ્યવસ્થા છે. અવસ્થા એ દેહની અંતિમ છે ને એની એ વખતની વ્યવસ્થા પણ એની અંતિમ છે. એ જાણતો નથી જે રીતે એને જાણવું જોઈએ, રીતે ઉદારતાની વાત કરે ને કોથળી ઉપરથી હાથ ન ઉપાડે, વાત કરે કે આ શરીર છે એ જળ છે પૂજબળ છે, પણ જ્યાં શરીરમાં રોગ આવે ત્યારે હાય હોય ને નિકારો કરે, અરે શું થઈ ગયું, એમ ત્યાં સુધી એ મુમુક્ષુપણું શ્રીમદ જેમ પૂછે છે, તારું દાપણ ને તારું મુમુક્ષુપણું આ વખતે ક્યાં ગયું,
રોગ આવે ત્યારે,
રોગ આવે ત્યારે ભેદ જ્ઞાન કરવું શરીરથી, અને આ રોગમાં શોક થાય ને દુઃખ થાય દ્વેષના પરિણામ છે. જે શરીર ઉપર રાગ હતો એ શરીરે અનુકૂળતા આપવાનું બંધ કર્યું એટલે દ્વેષ થવા લાગ્યો. રાગ ને દ્વેષ એક સિક્કાની બે બાજુ છે, એટલે એ દ્વેષમાં પરિણમી ગયો. રાગ કહે છે કે એ જે દુઃખના પરિણામ છે એનાથી ભેદ જ્ઞાન કરવું, જે વેદના થાય શરીરની વેદના થાય, એ વેદનાથી જ્ઞાન વેદના જ્ઞાન વેદનનો ભિન્ન અનુભવ કરવો. રોગ થાય ત્યારે વિશેષ ભેદ જ્ઞાનનો પ્રયાસ પ્રયત્ન ને પુરુષાર્થ કરવો, છે માટે એ પ્રયોગ કરવાની સારી તક છે ઉલટાની. જેમ માણસ ને લાઠી ના દાવ રોજ કરે ને શીખે લાઠી ગુમાવે, પણ ખરેખર તો તે દુશ્મન જયારે હુમલો કરે ત્યારે એની જરૂર છે. ત્યારે જે લાઠી ન ફેરવે તો એ શીખેલો બધું નકામો છે. એમાં રોજ સ્વાધ્યાય કરે ત્યારે વિકલ્પ કરે કે હું જ્ઞાયક છું શરીર થી ભિન્ન છું, જ્ઞાયક છું શરીર થી ભિન્ન છું, પણ જ્યાં માંદગી આવે ત્યાં હા હોય 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 મને કાંઈ ફક પડતો નથી. કે છે કે આ તે રોજ શાસ્ત્ર વાંચીને આ બધું સમજાણું એનો ઉપયોગ કઈ શું, અહીંયા તો એનો ઉપયોગ કરવાનો છે.
બરોબર,
ખરો ઉપયોગ જ કરવાનો. આ વખત આવ્યો ત્યારે હથિયાર ને હેઠે મૂકી દીધા, માર ખાઈ ગઈ.
બરોબર,
બીજો કોઈ એનો રસ્તો બહુ સરસ વચનો છે કે ક્યાં શરીર અને ક્યાં આત્મા એને સીધે કે સીમાડે મેળ નથી, એટલે કોઈ જગ્યાએ એનો મેળ નથી. આત્મા અને શરીરનો કોઈ ઠેકાણે મેળ ખાય એવું નથી. ભલે સંયોગમાં આયુષ પર્યંત સાથે રહે છે તો પણ ચેતન અને કાયા જુદી જુદી ચીજ છે. અંદરમાં ચેતન પદાર્થ છે, એનાથી ભિન્ન પરમાણુ રૂપા દેહ છે. સ્વભાવે તદ્દન જુદા જુદા દ્રવ્યો છે અને ચેતન પદાર્થ જ્ઞાન સ્વભાવી હોવાથી ભલે એને એના સંયોગનું જ્ઞાન થાય તો પણ એને પોતાને ભૂલીને આ દેહમાં મમત્વ કરવા જેવું નથી. જો દેહમાં મમત્વ કરે તો પોતાને અવશ્ય ભૂલે ભૂલે ને ભૂલે, અને દેહમાં આત્માને સંભાળે તો દેહનું મમત્વ એને થાય. આમ અને એટલા માટે જે વ્રત નિયમ સંવાદીની ક્રિયા છે એ ક્રિયામાં પણ દેહાત્મ બુદ્ધિ ન થાય એની સાવધાની રાખવાની સૂચના જ્ઞાની રહે કે જોજે તું વ્રત નિયમ સંયમ ને અંગીકાર કર તો પણ જે મનમચન કાયાના પરિણામ જે થાય એમાં આત્મબુદ્ધિ કરીશ નહીં કે આ મેં કર્યા, નહીતર તને અનાદિની દેહાત્મ બુદ્ધિ છે એ ધર્મના બાને દ્રઢ થઈને વિશેષ નુકસાનનું કારણ
થાય
છે. ત્યાં સુધી સૂચના આપે છે ખાવું પીવું પહેરવું ઉઢવું અને શરીરનું લાલન પાલન કરવું એ તો ચોખ્ખા અશુભ પરિણામ છે દેહને નિમિત્તે, પણ વ્રતથી સંયમના જે દેહને નિમિત્તે પરિણામ થાય ત્યાં પણ દેહાત્મ બુદ્ધિ ન થાય એની સાવધાનીને સંભાળ રાખવાની આજ્ઞા જ્ઞાનીઓ એ કરી છે, મહાત્માઓ એ કરી છે, સંતો એ કરી છે આજ્ઞા. સીધે સીમાડે મેળ નથી એકદમ છે કે બાજુ બાજુમાં કોઈનો ખેતર હોય ને સીધો હોય તો કઈ તકરાર થાય, કોઈ ચતુર દિશામાંથી સીમા સીમા ઉપરથી સીમાડો એમ કે ચાલુ ભાષા ઘરગથ્થું કાઠિયાવાડી છે સીમાને એટલે હદ, સીમાડો એની કોઈ હદ લાગતી નથી એનો કોઈ ખૂણો લાગતો નથી. સંયોગ છે ને પણ આટલો બધો કે દેહની કાંઈક ફેરફાર થાય ત્યારે જાણે મને એમ લાગે છે કે કાંઈ નથી, કે ચેતન ભિન્ન જુદી છે કાયા બિલકુલ પરમાણુ થી બનેલો પિંડ આત્મા થી તદ્દન જુદે જુદો છે. હીરો ડાબલી માં હીરો હોય તો પણ હીરો તે ડાબલી નથી, ડાબલી તે હીરો નથી. કોઈનામાં એકબીજાના ગુણધર્મો પણ નથી, ડાબલીના ગુણધર્મો હીરામાં નથી ને હીરાના ગુણધર્મ ડાબલીમાં નથી. એમ સંયોગમાં આ એક ખોખું છે, સાડા પાંચ છ ફૂટનો પાંચ ફૂટનું જેવો હોય એની અંદર ચૈતન્ય હીરો છે, એ તદ્દન જુદી જાતનું દ્રવ્ય, એ પોતે છે. આ બાજુમાં રહેલું ખોખું એ ખરેખર પોતે નથી. એમ કેમ બિલકુલ નહીં. જો દેહ નું સંચાલન આત્મા કરતો હોય તો શું કરવા એને માંદું પડવા દે, શું કરવા એને વૃદ્ધ થવા દે. એક વાળ ધોળો થાય તે બી એને ગમ્યું નથી. અરીસામાં રોજ માથું હોય ને, ખબર પડે ઉંમર થાય ત્યારે કઈ શરૂઆત થઈ ત્યારે એને ગમતું નથી. સંચાલન કરતો હોય તો શું કરવા, થોડો પણ ફેરફાર થવા દે. બિલકુલ એના અધિકાર ની વાત નથી. એક આંગળી ને હલાવવી, પાપણ ને હલાવવી, જીવ ના અધિકાર ની વાત નથી. ગુરુજી દ્રષ્ટાંત આપતા ગામમાં પહેલવાન નું, હાથી ને હરાવતો એ જયારે માંડો પીડ્યો છેલ્લી અવસ્થામાં, મોઢા ઉપર માથું ગયે ને ઉડાડવાનો વિકલ્પ થાય પણ હાથ નો ઉડાવું તો કરી શકે, માથું ન ઉડાડી શકે, માથું બેઠું ગમે નહીં. ક્યાં ગયો એનું દેહ ઉપર નો કાબુ ને અધિકાર બધો ક્યાં ગયો? એ પુલના યોગે જીવને ભ્રમણા થાય છે. એટલે જ્ઞાનીઓ એ ચેતાવ્યા છે કે જોજે ભાઈ, તું આ પુણ્ય યુગે ભ્રમણામાં પડતો નહીં, ફસાતો નહીં કે આ બધું હું કરું છું. જગતના કાર્યો પણ થાય ને ત્યારે એની ઈચ્છા નિમિત્ત થાય ત્યારે એને એમ થાય કે આ મારું કર્યું થાય છે, હું ઈચ્છું છું એમ થાય છે, મારું કર્યું થાય છે. તેથી આ બધા સારા સારા કામ કરવાનો જશ મને મળવો જોઈએ. ગાંડો થઈ ગયો, પાગલ થઈ ગયો ભાઈ. એક રજકણ ને એક શરીરના બે ટુકડા કરવાનો તારો કોઈ અધિકાર નથી, પાપણ ફેરવવાનો તારો અધિકાર નથી. થાય છે એના કારણે, એના કાળે જે થવું હોય તે થાય છે, તારા વિકલ્પ ને લઈને હરગી જ નહીં. કેમ કે એનો એમાં પ્રવેશ નથી, એની એને સ્પર્શના નથી. રાગની મર્યાદા એની અવસ્થા પૂરતી છે, કોઈ પરમાણુમાં એનો સ્પર્શ નથી, પ્રવેશ નથી, એને અડચો નથી. રાગી કરે કેવી રીતે? કરતા કર્મ નો નિયમ એવો છે કે વ્યાપક વ્યાપક ભાવ હોય તો કાર્ય કરતા થઈને કાર્ય કરી શકે. કોઈ પણ પદાર્થ અન્ય પદાર્થમાં વ્યાપી નહી શકતો હોવાને લીધે એનું કાર્ય કરવાનું સમર્થ પણ નથી. ત્યાં સુધી કે ભગવાન દિવ્ય ધ્વનિને કરે છે એ વાત જૈન દર્શનમાં નથી, કરતા બુદ્ધિ નથી. ભગવાનની વાણી કહેવાય છે ને જીનવાની દિવ્ય ધ્વનિ, એ વ્યવહાર છે કહેવાનો. એમના નિમિત્તે, એમના અસ્તિત્વના નિમિત્તે વાણી ચાલી છે, કેવળ જ્ઞાનના અસ્તિત્વનું નિમિત્ત છે ત્યાં ખાલી. પણ બીજા કેવળીઓ સાથે સાથે સમોસ્કરણમાં ક્યાં હોય એનું નિમિત્ત નથી એમ કહેવું. બરોબર, શું કેવળ જ્ઞાન તો બીજા આત્મા ઉઠી જાય છે. ભગવાનને કેવળ જ્ઞાન થાય, સાંભળતા સાંભળતા બીજા મુનિઓ હોય છે એને કેવળ જ્ઞાન થાય છે. ગ્રહસ્થોને નથી થતું પણ મુનિઓને થાય છે, જેનો અંતર પુરુષાર્થ શુક્લ ધ્યાનની શ્રેણી માંડે છે. વાણીના નિમિત્તે થયું એમ કહેવાય છે, પણ વાણી તો છૂટી ગઈ છે સાંભળવામાં, ધ્યાનમાં ચડ્યા ત્યારે વાણી ક્યાં સાંભળે. એટલું જુદું પાડવા માટે એમ કે જેમ કે આ બે આનો છે એટલે આનો નથી ને આનો નથી.
બરાબર,
પણ તેથી કઈ જીવનો દેહ છે અત્યંત અભાવ છે, પૂરેપૂરો અભાવ છે, સંપૂર્ણ અભાવ છે. એમ ખરેખર અત્યારનું હાલે ચાલે ત્યારે પડેલો જ છે. પડે જાય છે એટલે ફેરફાર થાય છે, બરાબર છે. અત્યંત અભાવ છે, પૂરેપૂરો અભાવ છે, સંપૂર્ણ અભાવ છે એમ ખરેખર. અત્યારનું હાલે ચાલે ત્યારે પડેલો જ છે. પડે જાય છે એટલે ફેરફાર થાય છે, બરાબર છે. જીવ હોય ત્યારે અમુક ફેરફાર થાય, અને જીવ નો હોય ત્યારે ફેરફાર નથી થતા. પછી એમને પરમાણુ જીવ જ ફેરફાર કરતો હતો, ત્યારે પણ સમયે સમયે ફેરફાર થાય. ભણું શરીર હોય ને મળું થયા પછી વજન વધી જાય, કઈ ખોરાક નાખો છે કઈ એના પરમાણુ છે, પણ એની સ્પર્શ ગુણ ની પર્યાય ફરે છે, વજન વધે છે. કોને અંદર માં કોઈ કઈ અંદર જીવો, વિષ્ઠાના જીવો, રક્ત ના જીવો આ ઉજરી માં થાય છે, પીડા થાય છે, સમસ્યા નીકળે છે કે મોટા શરીર થાય. એક ઘર બનાવ્યું હોય, બંગલો બાંધ્યો હોય, કે મારો બંગલો, પણ અંદર કેટલા કીડી મકોડા રહે છે, કેટલા માખી રહે છે, ઉંદર રહે છે, માંદા રહે છે, કેટલા જીવો બીજા રહે છે, હવાના જીવો આવે, પાણીના જીવો આવે, કોનું ઘર ગણવું હવે. ગુરુદેવ દ્રષ્ટાંત દેતા અંદર એક મકાનમાં 25 જણા રહેતા હોય તો 25 એમ કે આ મારો બંગલો, વાત કરે ત્યારે શું કહે,
મારો બંગલો,
આ મારું ઘર. 25 તો છે નહીં ઘર, ઘર તો એક છે, કોનું સાચું કોનું, સાચું કોનું નથી. અહીંયા પડી
રહેવાનું,
આ શરીર મારું, પણ અંદર ઘણા જીવ છે, અને ઘણા છે છતાં કોઈનું નથી. એ જળ છે અને બધા જીવો છે, ચેતન છે, અત્યંત અભાવ બતાવવા માટે સાદી ભાષામાં કહ્યું કે સીધે કે સીમાડે ક્યાંય મેળ નથી, તદ્દન જુદા છે. આવો દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે. હવે અહીંયા જે કહેવું છે આ વાત છે, અને આવો વિકરાળ નો માર્ગ મહાભાગ્યે મળ્યો છે. મનનો ઘણો બોજો, ઘણો ઘણો બોજો ઘટાડીને આત્માને ઓળખવા પ્રયત્ન કરવો,
બહુ સરસ વાત.
આ વાત કહેવી છે, ગુરુદેવને જે અહીંયા વાત કહેવી છે, આ કહેવી ત્યારે અનંત કાળે ન પ્રાપ્ત થાય એવું મનુષ્ય પણ છે, એનો પણ કાળ બહુ ઓછો છે તારી પાસે. ફરી ફરીને આવો આવી તક નહીં મળે. મનુષ્ય ભાવ અને વિતરાગ નો માર્ગ એવો મૂળ ખાવો બહુ મુશ્કેલ છે. અત્યારે આ આવાગમન કરવી એ ક્ષેત્રમાં 500 કરોડ ની વસ્તી છે મનુષ્યની, પણ આ વાત ક્યાં છે? જૈનો 1 કરોડ ની અંદર છે, 500 કરોડ માંથી તો
1 કરોડ
જૈનો છે. એટલે 1% ની અંદર આવતા નથી જૈનો.
એમાં પણ આ
પોઈન્ટ કરીને પછી દશાંશ પદ્ધતિમાં લઈ જવા પડે, એની જો પ્રતિશત ટકાવારી પર્સેન્ટેજ કાઢો તો
બરોબર.
પણ એ તો નામધારી જૈનો છે, સમજવા જેવું છે. ત્યાં તો ખાણીપીણી લોકોની ફરી ગઈ છે, કહેવાય નહીં. ખાવા પીવાના લોકોના ઠેકાણા
રહ્યા,
પક્ષાહાર થઈ
ગયા,
એ જે બાકી રહ્યા એને તો વાત જ કરવી નહીં. અનાર્ય વૃત્તિ થઈ ગઈ, એટલું બધું ભલે આર્યકુળમાં જન્મા હોય તો પણ એ બધી અનાર્ય વૃત્તિ થઈ ગઈ, ભક્ષાહાર ખાવાની. બાકી જે રહ્યા એમાં પણ આ વિકરાગના માર્ગને સમજવા વાળા કેટલા, કે આંગળી ને લીધે ગણાય એક તો આ વાત ક્યાંય સાંભળવા મળતી નથી, સાંભળવા મળે તો સમજવા મળે એ પણ બહુ મુશ્કેલની વાત છે. કઈક સમજાય તો એને પ્રયોગમાં લેવી, અનુભવમાં ઉતારવી ઘણી દુર્લભ થી દુર્લભ વિષય છે. કહે છે કે આવો મનુષ્ય દેહ છે, ઉપરાગ નો માર્ગ મહાભાગ્ય મળ્યો એટલે આવો માર્ગ છે, મોક્ષની દશા ઉત્પન્ન કરાવે એવો ઉપાય, અને ઉપાયને અહીંયા માર્ગ કહે છે. એ ઉપાય પણ તને તારી નજર સમક્ષ સામે આવ્યો છે. હવે એ ઉપાય કેમ અંગીકાર થતો નથી કે મનમાં બોજો ઘણો છે. આ બે બોલમાં બે વાત કરી છે. આગળ મનના બોલાની વાત કે જ્યાં સુધી જીવને અનેક કાર્યો કરવાનો બોજો છે, પાંચ ઇન્દ્રિયોના વિષયો એને ભોગવવાનો બોજો અને એની વ્યવસ્થા કરવાના કાર્યનો બોજો, એ મનને જ્યાં સુધી બોજો છે કે આ કરું આ કરું આ કરું ત્યાં સુધી એને અંતર સંશોધન થઈને સ્વરૂપની ઓળખાણ થવાનો અવસર આવતો નથી. કાલે બે વાત આવી ગઈ છે. બીજી વાત કરી છે ક્રિયાકાંડની, કે લોકો જે ક્રિયાકાંડમાં ચડી ગયા છે તેને તો મનથી પણ સાચો નિર્ણય કરવાનો વખત નથી, એને અવસર નહીં મળે.
બરોબર,
ક્રિયાકાંડમાં સાથે સાથે વાત લઈ લેવી કે જે જીવો બુદ્ધિ અને ક્ષોભસમના રવાડે શાસ્ત્ર જ્ઞાનમાં ચડી ગયા છે, એના રસ ચડ્યા છે, એને પણ અતિન્દ્રિય આત્મતત્વનો નિર્ણય કરવાનો પ્રસંગ
વધે.
વ્યસન છે એને, એ ન કરે તો એનો નફ આવે. રોજ પૂજા કરતો હોય ને, નિયમ લઈ દીધો હોય તો પૂજા કર્યા વિના પૂજા કરો ત્યારે હક પડે ન પડે, ત્યારે એને હક ના પડે, ત્યારે એવી પૂજા નથી, એવી પૂજા નથી. પણ અંદરમાં ભગવાન બેઠો છે એની સામું જોવાનું, એને નિર્ણય કરવાનો પણ અવસર ન મળે. સામું તો જોયું ત્યાંથી આગળ અનુભવ કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. આ તો નિર્ણયની વાત લીધી કે નિર્ણય જીવને ક્યારે થાય છે કે શુભાશુભ રસનો બોજો ઘટાડે, એ ઉપરાંત ક્રિયાકાંડનો બોજો ઘટાડે, એ ઉપરાંત સૂક્ષ્મ જ્ઞાનનો બોજો ઘટાડે. એ ક્રિયાકાંડ છે, ક્રિયાકાંડ છે, એની દેહની ક્રિયા છે, અને આ જળ બુદ્ધિની ક્રિયા છે, આ જળ દેહની ક્રિયા છે. જે ક્રિયાકાંડ છે એ જળ દેહની ક્રિયા છે, જેમાં જળ મન પણ કામ કરે છે, અને આ સૂક્ષ્મમાં જળ મન ને જળ બુદ્ધિ કામ કરે છે. એની જળ બુદ્ધિ છે, બંને સમાન થઈ ગયા, બધા સરખા થઈ ગયા. એને મનથી સાચો નિર્ણય કરવાનો વખત નથી, રસ ચડી જાય છે.
બરોબર,
એ પર રસ ચડી ગયો, શુભ ભાવનો રસ, અશુભ ભાવનો રસ, જળ ક્રિયાનો રસ, સૂક્ષ્મનો ઇન્દ્રિય જ્ઞાનનો રસ, એ બધા પર રસ થઈ ગયા, એ રસમાં ચડી ગયા. એને આત્માના અતિન્દ્રિય જ્ઞાન નો રસ નહીં ચડે,
નહીં ચડે. બરાબર,
જેમ એક ગાઢ રંગ ઉપર બીજો રંગ ચડતો નથી, સરખો વાળીને કાળો કે કઠ્ઠઈ ગાઢ રંગ માયો હોય પછી એના ઉપર બીજો રંગ ન ચડે,
નહીં ચડે.
એમ આ એક રાગરસ, બધા ભિન્ન ભિન્ન પ્રકારના રાગરસ છે, એમાં ચડી ગયેલા જીવને આત્માનો રસ, ચૈતન્યનો રસ ચડતો. એટલે કહે છે કે મનનો ઘણો ઘણો બોજો ઘટાડીને આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો. આ કાળ છે એ ઘણો મૂલ્યવાન છે એમ સમજીને એને આત્માને ઓળખવા માટેનો પ્રથમ પ્રયત્ન કરવો જોઈએ. એ સમ્યક દર્શનની સન્મુખ થવાનો પહેલું પગથિયું છે. પાંચ ઇન્દ્રિયના વલણવાળો બોજો ઘટાડીને આત્માને ઓળખવાના વિચારમાં રૂપાવવું જોઈએ. જ્યાં એ જેને જે કાર્યનો બોજો છે ત્યાં એને રોકાવવું પડે છે. ત્યાં આખે આખો આત્મા એનો રોકાઈ જાય છે. એટલે એનો આયુષનો સમય ત્યાં વ્યતીત થઈ જાય છે. કહે છે કે એ રીતે રોકાવા કરતા મારે આ એક જ કામ છે, કામ એક આત્માર્થનું, બીજો નહીં બનરો. એ સ્થિતિમાં જયારે કોઈ આત્માર્થ આવે છે ત્યારે એને સ્વરૂપનો નિર્ણય થવાનો અવસર છે. નહીતર બુદ્ધિ ગમે એટલી હોય ને શાસ્ત્ર ગમે એટલા સાંજ સાંભળ્યા વાંચ્યા હોય, અર્થ કરતા આવડે, ભાવાર્થ કરતા આવડે, બધા અર્થ નયાર્થ કરતા આવડે, બધા અર્થ આવડે, પણ એને ખરેખર ખરો અર્થ એને સમજાતો નથી. ભાવ ભાષણ થતું નથી એટલે ખરો અર્થ એને સમજાતો નથી. બધું ઓગ સંજ્ઞામાં જાય છે.
બરોબર.
જેટલું બુદ્ધિથી સમજે શબ્દાર્થ, ભાવાર્થ, નયાર્થ, આગમાર્થ, મતાર્થ, બધું ઓગ સંજ્ઞામાં જાય છે. ઓગે ઓગે સમજે ગણિતમાં ભૂલી જાય છે. આરાધન થયા પછી આવો ફેરફાર થાય તો બીજા હજી મિથ્યા દ્રષ્ટિ સૂક્ષ્મ થોડો કેળવે, શાસ્ત્ર વાંચી વાંચીને અને એમાં એને અભિમાન થાય, પણ હવે એમાં કાંઈ દમ નથી, કોઈ ઠેકાણું નથી. એની આ માર્ગમાં તો કોડીની કિંમત છે. ઘણો બોજો ઉઠાવીને આત્માના ઓળખવાના વિચારમાં રોકાવું જોઈએ. અંદર અનંત આનંદાદી સ્વભાવો ભેળા છે, એવા સ્વભાવનો મહિમા આવે ઓળખાણ થતા. અંદરમાં અનંત આનંદ જેવા અનંત અનંત ગુણો ભેળા છે. અનંત ગુણનો ભંડાર આત્મા છે, અનંત ગુણનું નિધાન છે. જેમ સમુદ્રમાં એને રત્નાકર કહે છે, ઘણા રત્નો નીકળે છે સમુદ્ર માંથી એટલે એને રત્નાકર કહેવામાં આવે છે. આત્મા છે ચૈતન્ય રત્નાકર છે. ચૈતન્ય રત્નાકર છે આત્મા. ચૈતન્ય અનંત ગુણના રત્નો એની અંદર, અનંત ગુણની વસ્તી છે. આત્મા મહાનગર છે ને એમાં અનંત ગુણની વસ્તી છે. એના અનંત ગુણનું કુટુંબ છે એની અંદર. કાંઈ એકલો આ દ્રવ્ય એકલો છે પણ અંદરમાં ભેદ પ્રભેદ જોઈએ તો અનંત છે. એવા સ્વભાવો ભેગા છે, સર્વકાળે છે ને અત્યારે પણ દરેકના આત્મામાં વિયાત છે, મોજૂદ છે. આ જીવ નિબોધમાં હતો ત્યારે પણ આવો જે અત્યારે છે એટલું જ એનું ધન, ગુણ સંપત્તિ એટલું છે. આત્માના ગુણની સંપત્તિનું સામર્થ્ય એટલું છે કે એ સંપત્તિમાં કોઈ વિપત્તિ થઈ શકતી નથી, આપત્તિ થઈ શકતી
નથી,
આવે નહીં, થઈ શકે નહીં, બની શકે નહીં, ઘટી શકે નહીં. છાંટો પણ ઊંધો ફરીને બેહે તો ક્યાંથી દેખાય? દરિયાના કાંઠે જઈને પછી ઊંધો ફરે તો કે છે કે દરિયો મને નથી દેખાતો. બહુ મોટો દરિયો તમે કહેતા હતા પણ મને દેખાતો નથી, પણ હવે તું મોઢું ફેરવીને બેઠો છો
એમાં કઈ દેખાવું
નહીં.
સન્મુખ થવું છે, નિર્ણય કરવો એટલે સન્મુખ
થવું.
બધા કામ ને એક વાર એક કોર મૂકીને તદ્દન ગૌણ કરીને એક વાર સ્વરૂપ નો નિર્ણય કરવામાં લાગી
જાઓ.
ફરી ફરી ને આ મનુષ્ય દેહ ને વિતરાગ માર્ગ નો સંયોગ થવો મુશ્કેલ
છે.
અહિયાં ન કર્યું આટલું કામ તો કે છે કે તે ઉપેક્ષા કરી. આ યોગ ની ઉપેક્ષા કરી યોગ તને યોગ થઈ ગયો. જો તે ઉપેક્ષા કરી છે તો કુદરતે ફરીને સંયોગ થવાનો અવસર નથી, કેમ કે તે ઉપેક્ષા કરી છે.
બરોબર.
તો દરકાર નથી કરી એનો અર્થ એ છે કે હવે તને અવસર પણ મળે. કુદરત નો આ ન્યાય,
કુદરત નો ન્યાય,
કોઈ કરતા વર્તા એનો નથી, પણ
કુદરત
નો આ ન્યાય
છે.
કુલ પૂર્વ ના પુણ્ય યોગે ઊંચામાં ઊંચી સત નો સંયોગ થાય, સત્પુરુષ નો સંયોગ થાય, એટલે કે સત્પુરુષ ના વચનો નો સંયોગ થાય, સત્શાસ્ત્ર નો સંયોગ થાય, સત પ્રાપ્તિ થાય એવું નિમિત્ત મળે ને ઉપેક્ષા કરે. ઉપેક્ષા કરે એનો અર્થ કે પોતે અંગીકાર ન કરે એનું નામ ઉપેક્ષા. લક્ષ્મી કાળનો કરવા આવે ત્યારે મોઢું ફેરવે. નવગણ છે ને, નવગણ એની બાય હતી ત્યાં રા મો ફેરવે છે. રામ નથી ફેરવતો, રાનો દી ફેરવે છે. રા નથી ફરતો પણ રાનો એમ વિપરીત પરિણામ છે એમ બતાવે છે કે તારા આગામી દિવસો છે હવે સારા. હજી વખત છે ત્યાં સુધીમાં તું ચેતી જા એમ કે છે, નહીતર ક્યાંય પત્તો લાગશે. ત્યાં સુધી અસર થશે. દૂધું ગરમ છે ત્યાં સુધી ઘણ વાગશે, પછી ઘણ વાગશે.
મોટો દિવસ ને મોટી વાત આવી જાય છે.
ખરેખર એનું નામ જ પર્વ છે.
પર્વ છે
અંતરમાં સતની અસર પહોંચે ત્યારે એ ખરેખર પર્વ છે.
પર્વ છે
નહી કરતો આમ નામ બહાર થી તો અનંત વાર મનાવ્યું છે. ક્યાં સુધી મનાવશે એનો કઈ અર્થ નથી, એનાથી કોઈ પ્રયોજન સરવાનું
નથી.
ભગવાન ના સમૂહ શરણ માં જઈને મણિરતન ના દીવા થી આરતી કરી છે અને કલ્પવૃક્ષ ના ફૂલ ચડાવ્યા છે.
ફૂલ ચડાવ્યા, પૂજા કરી,
પૂજા કરી. બધું તારું નકામું ગયું, કઈ કામ માં આવ્યું. ઓઘે ઓઘે કરે આત્માની અંદર માં અડે નહીં. વાત કરી હતી ત્યાં કર્યું છે એમ માન્યું છે, કઈ કર્યું જ નથી ને.
બરોબર.
અભિમાન કર્યું છે કે મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. આત્માને અર્થે કઈ કર્યું
બરાબર.
એટલે એમ કે છે કે એ બધા મનના પર કાર્યોના પરરસના બોજા ખંખેરીને આત્માના ઓળખવાના વિચારમાં રોકાવું જોઈએ. અંદર અનંત આનંદાદી સ્વભાવો ભર્યા છે, એનો એવા સ્વભાવનો મહિમા આવે, ઓળખાણ થાય તો એવા સ્વભાવનો મહિમા આવે જ આવે. એનું નામ જ ઓળખાણ છે. લોકો આપણે ત્યાં તો એ પ્રશ્ન કરે છે, આ સમજાય છે પણ મહિમા નથી આવતો આત્માનો, શું કરવું? કઈ સમજાવું જ નથી એમ નક્કી કર. આત્મા તો સમજાય છે પણ મહિમા આવતો નથી, કે શું તને
સમજાણું?
સમજાણું ઓળખાય તો મહિમા આવે, ને મહિમા આવે તો અંદરમાં આત્માનો પુરુષાર્થ ઉપડ્યા વિના રહે. કરવો પડે નહી ઉકળી જાય, મહિમા કરવો પડે નહી
ઉકળી જાય,
ઉકળી જાય. એવી ચીજ છે આત્મા. અનંતકાળ નિગોદમાં રહે તો પણ એની શક્તિને આંચ આવે નહી. એની શક્તિ કેટલી? કોઈ બહારના સંયોગો અને શરીરના રોગો તો આત્મીય સ્વરૂપની નજીક આવતા નથી, પણ એના વિપરીત પરિણામથી પણ એ તત્વ દૂર રહે છે. નિયમસારમાં કળસ આવે છે, 38 ગાથાપતિનો જે કળસ છે એમાં ક્ષણવર્તી ભાવોથી જે દૂર છે, ક્ષણમાં નાશ પામવા યોગ્ય જે ભાવો છે એનાથી જે દૂર છે, બધા ભાવ લઈ લીધા છે. ઉપક્ષમ ક્ષોક્ષમ ક્ષાયક અને ઉદય જ્ઞાન ક્ષાયક ભાવ છે, એનાથી જે દૂર વર્તી રહ્યો છે, સદા દૂર છે, એની નજીક કોઈ જઈ શકતું નથી. એવો પોતે છે એમ કે પરિણામ બધા ઉપર ઉપર થાય છે, ઉપરી તરંતી આવે છે, ઉપર તરે છે, પાણીમાં તેલ ઉપર તરે, પાણીના દળમાં તેલના રસકણનો પ્રવેશ ન થાય. કહેવાય એમ કે તેલ પાણીને, પાણીમાં તેલ રેડ્યું, તેલ નાખ્યું, પાણીમાં તેલ જાતું નથી, એના કુંડાળા થઈને એની મર્યાદામાં એ રહ્યા છે. તેલના કુંડાળામાં પાણી નહીં, પાણીમાં બે મર્યાદા ભિન્ન ભિન્ન છે, આમ છે. એવો સ્વભાવ છે, એનો મહિમા આવે ત્યારે અંતરંગમાં એનો પુરુષાર્થ ઉપજા જ્ઞાન અંદરથી વીર્ય ગુણ છે, શક્તિ છે, એ જોર કરે છે. એનું જોર ખાઈ શકાય નહીં એવું એનું પૂર આવે છે. જાણે કે અંદરથી દરિયો ઉછળ્યો એવું અંદરથી પૂર આવે છે.
બરોબર,
એ એની સાધન દશાને પહેલા રચે છે. વીર્ય ગુણની પરિભાષા જ એ કરી છે 47 શક્તિમાં. આત્માના શુદ્ધ પરિણામ ને રચે, નિર્મળ પવિત્ર પરિણામ ને રચે, એવી રચના કરવાની જેમાં શક્તિ અને સામર્થ્ય છે એને વીર્ય ગુણ કહેવામાં આવે છે. આત્માનું કાર્ય નહીં, ત્યાં તો એ આરોગ્ય છે.
બરોબર,
બહુ સરસ બોલાયો. આને તમે ઓળખો છો તો કે હા, ક્યાંથી ઓળખો એમ પૂછે કે ફલાની જગ્યા મળ્યા કરે એમ નહી. અમારે એને ત્યાં દીકરી દેવી છે તો માણસો કેવા
છે,
ખાલી તમે ઉપર તબક્કે એનું નામ થામને મોઢાથી ઓળખતા હોય એમ નહીં, અમારે તો તમારે એનો સહવાસ ને પરિચય છે એમ પૂછે.
બરોબર,
એવી ઓળખાણ હોય તો અમે સંબંધ કરીએ એમ કે શું કે છે,
તો સંબંધ કરીએ.
પણ ઓળખાણ છે એ સંબંધ કરવા માટે પરિચય કરીને નક્કી કરવા જેવું છે. વગર પરિચય ઓળખાણ થતી નથી. આત્માનો આત્માના પરિચય થઈએ આત્માની ઓળખાણ થાય છે. આ શ્રીમદજીનું વચન, આત્માના પરિચય થઈએ આત્માની ઓળખાણ થાય છે. પરિચય કેવી રીતે કરવો આત્માનો? આત્મામાં એ જ્ઞાન નામનો પર્યાય થાય છે, તે જાણવાનું કામ કરે છે. એને જુદો પાડીને એનો પરિચય કરવો, તે જ્ઞાનનો પર્યાય પોતાની દશામાં પ્રગટ થાય છે તો એમાં અનુભવ શું થાય છે, એટલે કે એનું વેદન શું થાય છે. અનુભવ એટલે વેદન ને, વેદન એટલે
અનુભવ.
એકલા જ્ઞાન ને વેદન થી પકડતા એનો નિર્ણય ને અનુભવ સુધી પહોંચી શકાય. ખરેખર તો અનુભવ થાય ત્યારે નિર્ણય સાચો, કેમ કે ત્યાં અનુભવ નો નિર્ણય થયો.
બરોબર,
એ પહેલા પરોક્ષ નિર્ણય છે.
બરોબર,
એ આગળના બોલમાં
આવી ગયું. પરોક્ષ નિર્ણય થાય,
પરોક્ષ નિર્ણય થાય એને પ્રયત્ન વિશેષ થાય ત્યારે થાય છે.
વાહ વાહ.
ત્યારે પુરુષાર્થ નો તબક્કો શરૂ થયો.
બરોબર.
અને એ પુરુષાર્થ એટલી હદે પહોંચવો જોઈએ કે જેમાંથી વિકલ્પ તૂટીને ભેદવાળી દશા છૂટીને ભેદ એકાકાર દશા ઉત્પન્ન થાય, ત્યારે એને અનુભવ થયો, પ્રતીત થઈ એમ કહેવામાં આવે. એ વૃક્ષ નો માર્ગ છે.
બરોબર. સિમંદર ભગવાન નો જય હો, પરમ કૃપાળુ શ્રી કાંતુ દેવ નો જય હો, સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો. વાત કરે